નમસ્કાર, આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને પોલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. મુખ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે હરિયાણા, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ. વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીની પહેલી બેઠક આજે દિલ્હીમાં મળી. કોલકાતાની આરજે કાર હોસ્પિટલના તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. અને ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતી અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં યોજાશે. ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે વોર્સોમાં પ્રતિનિધિ સ્તરની બેઠક બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના 70 વર્ષના રાજદ્વારી સંબંધો એ લોકશાહી અને કાયદાના નિયમો તથા મૂલ્યો આધારિત છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં શ્રી ડોનાલ્ડ ટસ્કની ભૂમિકાને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી. શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2022માં યુક્રેન સંઘર્ષ વખતે ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં પોલેન્ડે ભજવેલી ભૂમિકાને ક્યારેય ભૂલી શકાશે નહીં. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રે ભારતીય કંપનીઓ સાથે કામગીરી સઘન બનાવવા પોલેન્ડની કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો બધા માટે ચિંતાનો વિષય છે એમ જણાવીને શ્રી મોદીએ કહ્યું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ મેદાનમાં આવી શકે નહીં તેવું ભારત દ્રઢપણે માને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે વોર્સોમાં વિધિવત સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી ડોનાલ્ડ ટસ્ક ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી મોદી સૈનિકોના સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને શહીદ જવાનોને અંજલી આપશે. બે દેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુક્રેન પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં ભારત અને પોલેન્ડ વચ્ચે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પોલેન્ડના 20 વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ ભારતની મુલાકાત લેશે અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવશે. પ્રધાનમંત્રી મોદીએ તેમની પોલેન્ડ યાત્રા દરમિયાન વોર્સો શહેરમાં જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહના ગુડ મહારાજા સ્ક્વેર સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોલેન્ડ અને જામનગરના સંબંધોને સ્મરણ કરતા જણાવ્યું કે જામનગર જામ સાહેબનો અપાર પ્રેમ તેમની ઉપર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાન રત્ન 2024 પુરસ્કારથી સન્માનિત કરાયા. ડોક્ટર આનંદ રામકૃષ્ણનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ વિજ્ઞાનશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. આ ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર BARC મુંબઈના ડોક્ટર અવેશકુમાર ત્યાગીને અણુ ઉર્જા ક્ષેત્રે વિજ્ઞાનશ્રી તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પુણેના પ્રોફેસર જયંત ભાલચંદ્ર ઉદગાંવકરને જૈવિક વિજ્ઞાનમાં વિજ્ઞાનશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ ગઈ. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને ચૂંટણી કમિશનરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકમાં બંને રાજ્યોના નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રાજીવકુમારે નિરીક્ષકોને જણાવ્યું કે તેઓ ચૂંટણી પંચના પ્રતિનિધિઓ છે અને તેમની કામગીરી વ્યાવસાયિક સ્તરની હોવી જોઈએ. શ્રી રાજીવકુમારે જણાવ્યું કે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાશે. આ બેઠકમાં ભારતીય વહીવટી, પોલીસ અને મહેસૂલ સેવાના 400થી વધુ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીની પ્રથમ બેઠક આજે દિલ્હીમાં યોજાઈ ગઈ. ભાજપના સાંસદ જગદંબિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી જેપીસીમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદો રાજ્યસભાના છે. લોકસભાએ જેપીસીને સંબંધિત વિધેયકની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ બેઠકમાં લઘુમતી બાબતોના અને કાયદા મંત્રાલયના અધિકારીઓએ વિધેયકના મુસદ્દામાં સૂચવાયેલા વિવિધ સુધારાઓની વિગતો જેપીસીના સભ્યોને આપી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જેપીસીના વડા શ્રી પાલે જણાવ્યું કે આ વિધેયકની જોગવાઈઓ અંગે ચર્ચા કરતી વખતે જેપીસી લઘુમતી સંગઠનોના લોકોને વધુ તક આપશે. જેપીસી દ્વારા વિધેયકમાં સૂચવાયેલા તમામ 44 સુધારાઓ અંગે ચર્ચા કરાશે. કોલકાતાની આરજે કાર હોસ્પિટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રિપોર્ટ એટલે કે અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કોલકાતા હોસ્પિટલની ઘટનાની જાતે જ નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે કરેલા કેસની સુનાવણી આજે હાથ ધરી હતી. સુનાવણીના પ્રારંભમાં ન્યાયમૂર્તિએ આંદોલન કરી રહેલા તબીબોને જાહેર આરોગ્ય સેવાના હિતમાં ફરજ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિવિધ તબીબી સંગઠનોએ આ મુદ્દે માર્ગદર્શન આપવા વિનંતી કરતી અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં કરી છે. કોલકાતાની હોસ્પિટલના બનાવના પગલે સમગ્ર દેશમાં રોષ વ્યાપ્યો છે અને તબીબોએ દેશના વિવિધ સ્થળોએ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સલામતી સુનિશ્ચિત કરવાની માગણી સાથે દેખાવો યોજ્યા છે. દરમિયાન આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થાએ કોલકાતા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. મુંબઈની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસ દ્વારા થયેલી ત્રુટીઓ માટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપ્યો છે. વડી અદાલતના ન્યાયાધીશ રેવતી ડેરે અને પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે સંબંધિત ગુનાની જાણકારી આપવામાં શાળાના સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાનું અવલોકન કર્યું હતું અને આ અંગે શાળાના સત્તાવાળાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ વહીવટીતંત્રને આપ્યો હતો. આ ઉપરાંત વડી અદાલતે આ કેસને લગતા તમામ દસ્તાવેજો અને ફાઇલો અદાલતમાં રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. વડી અદાલત આ કેસની હવે પછીની સુનાવણી 29 ઓગસ્ટે હાથ ધરશે. ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતી અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે. આ બેઠકમાં ઉગ્રવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં સંઘર્ષ વિરામની શક્યતા પર ચર્ચા થશે. દરમિયાન ઇજિપ્તની મધ્યસ્થિતિ આ સપ્તાહમાં યોજાનારી શાંતિ મંત્રણાની સફળતા અંગે ઇઝરાયેલના વલણને કારણે પ્રશ્નચિહ્નો ઉભા થયા છે. ઇઝરાયેલે ફિલાડેલ્ફી અને નેટઝરીમ કોરિડોરમાં પોતાના દળો યથાવત રાખવાનું વલણ અપનાવ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી પ્રારંભ થશે. આજે રાત્રે ભારતીય સમય મુજબ 12:10 શરૂ થનારી આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં 2 વખત ચંદ્રક જીતનાર ભારતના નીરજ ચોપડા ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે 126 વર્ષીય નીરજ ચોપડાએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી 4 દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે આગામી 7 દિવસમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, બિહાર સહિત 7 રાજ્યોમાં 26 ઓગસ્ટ સુધીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે પૂર્વ ભારતના 6 રાજ્યોમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. લેહ લદ્દાખના દુર્બુક સબ ડિવિઝનમાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 લોકોના મૃત્યુ થયા છે અને 22ને ઇજા થઈ છે. આજે સવારે એક બસ દુર્બુક પાસે ઊંડી ખીણમાં ગબડી પડતા 6 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને પોલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. મુખ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે હરિયાણા, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ. વકફ સુધારા વિધેયક 2024 માટેની જેપીસીની પ્રથમ બેઠક દિલ્હીમાં યોજાઈ. કોલકાતાની આરજે કાર હોસ્પિટલના તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કેસે તપાસ કરી રહેલી સીબીઆઈ તથા કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.